એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના અંકમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે એમ કહી શકાય કે ભવિષ્યનો અરીસો બતાવીને આપણને વર્તમાન વિશે વિચારતા કરી દે છે.
હા, બિલકુલ.
આપણે વાત કરીશું કિમ સ્ટેનલી રોબિન્સનની 2020માં આવેલી ખૂબ જ ચર્ચાયેલી અને પ્રભાવશાળી નવલકથા ધ મિનિસ્ટ્રી ફોર ધ ફ્યુચર વિશે.
રોબિન્સન ખબર છે, એ એવા લેખક છે જે ખાલી શું કહેવાય કલ્પના નથી કરતા. એમનું લખાણ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પર્યાવરણ આ બધાના નક્કર પાયા પર ઊભું હોય છે.
હા, એમની પેલી માર્સ ટ્રિલોજી મેં સાંભળી છે.
બસ એ જ. અને તેઓ છે ને હતાશા ફેલાવે એવા ભવિષ્યની વાત નથી કરતા. એમનામાં એક આશાવાદ છે કે ભાઈ માણસો ભેગા મળીને વૈજ્ઞાનિક સૂઝબૂઝથી કંઈક સારું, એક વ્યવહારુ આદર્શ સમાજ બનાવી શકે છે.
અને આ પુસ્તક ધ મિનિસ્ટ્રી ફોર ધ ફ્યુચર એ તો ક્લાઇમેટ ફિક્શન એટલે કે ક્લાઇફાઈ જે કહેવાય છે એનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે નહીં?
ચોક્કસ. ક્લાઇફાઈ એટલે એવી વાર્તાઓ જે આબોહવા પરિવર્તનના જે કઠોર સત્યો છે એની જે અસરો છે એના પર આધારિત હોય. અને આ વાર્તા 2025થી શરૂ થાય છે એટલે કે આપણા આજના સમયથી બહુ દૂર નહીં, એટલે જે વધુ તાકીદની લાગે છે.
બરાબર. તો આજનો આપણો હેતુ શું છે? આપણે આ પુસ્તકના કથાનક, એના પાત્રો, એના વિચારો એ બધું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું જેથી સાંભળનારાઓને આ અગત્યની કૃતિનો પૂરો ખ્યાલ આવે.
અને કથાની શરૂઆત જ સાચું કહું તો હચમચાવી દે એવી છે. કોઈ મીટિંગ રૂમ કે લેબોરેટરીથી નહીં, પણ એક મોટી માનવીય દુર્ઘટનાથી.
ક્યાં અને ક્યારે?
2025નું વર્ષ, ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય, અને ત્યાં એક ભયાનક ગરમીનું મોજું આવે છે, લૂ કરતા પણ ઘણું વધારે ખતરનાક.
હા, પેલી વેટ બલ્બ ઇવેન્ટની વાત છે ને આમાં, એ શું છે બરાબર? કેમ આટલું ઘાતક?
એ સમજવું જરૂરી છે. જુઓ, વેટ બલ્બ ટેમ્પરેચર એટલે શું? જ્યારે હવામાં ભેજ એટલો બધો વધી જાય કે આપણો પરસેવો વરાળ બનીને ઉડી જ ન શકે.
ઓહ,
આપણું શરીર ઠંડુ કેવી રીતે રહે? પરસેવાથી. પણ જો પરસેવો ઉડે જ નહીં તો શરીર ગરમી બહાર કાઢી જ ન શકે. અને જ્યારે આ વેટ બલ્બ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તો તંદુરસ્ત માણસ પણ લાંબો સમય જીવી ન શકે. શરીર અંદરથી જ બફાવા માંડે.
બાપરે, આ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
અને નવલકથામાં આ કલ્પના નથી. વીજળી જાય છે, એસી બંધ, પાણીની તંગી, અને પરિણામે લાખો લોકો, પુસ્તક કહે છે લગભગ 2 કરોડ લોકો, એ તરફડીને મૃત્યુ પામે છે.
2 કરોડ?
હા. અને આ આખી ભયાનકતા આપણે એક અમેરિકન સહાયક કાર્યકર ફ્રેન્ક પેરી એની નજરે જોઈએ છીએ. એ બચી જાય છે, પણ એના મન પર એટલો ગહેરો આઘાત લાગે છે, એ PTSDનો શિકાર બને છે. એનામાં ગુસ્સો અને અન્યાયની ભાવના ઘર કરી જાય છે. આ ઘટના આખી નવલકથા માટે એક નૈતિક દિશાસૂચક બની રહે છે.
આવી મોટી આપત્તિ પછી કંઈક તો કરવું પડે. દુનિયાભરમાં શું પ્રતિક્રિયા આવે છે?
દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં એક નવી જ સંસ્થા બને છે, ધ મિનિસ્ટ્રી ફોર ધ ફ્યુચર,
ભવિષ્ય માટેનું મંત્રાલય. નામ જ રસપ્રદ છે.
હા, અને એનો હેતુ પણ એવો જ છે, દુનિયાના ભવિષ્યના નાગરિકોના હિતોનું રક્ષણ કરવું, જેઓ આજે બોલી નથી શકતા. આવનારી પેઢીઓ, જીવજંતુઓ, પર્યાવરણ, એ બધાનો અવાજ બનવું.
વિચાર તો ખૂબ ઉમદા છે, પણ વ્યવહારમાં શક્ય લાગે ખરું? આ મંત્રાલય ચલાવે છે કોણ અને એમની સામે પડકારો કેવા છે?
એનું નેતૃત્વ મેરી મર્ફી નામની એક આઈરિશ રાજદ્વારી કરે છે. અનુભવી છે, વ્યવહારુ છે, બુદ્ધિશાળી, ધીરજવાળી. એને કાયદા અને સંસ્થાઓમાં વિશ્વાસ છે, પણ પડકાર એ તો બહુ મોટો છે. દુનિયાના દેશો અને મોટી મોટી કંપનીઓને કાર્બન ઘટાડવા માટે રાજી કરવા, અને એ પણ ઝડપી અને ન્યાય રીતે.
એટલે કે સંઘર્ષ છે મંત્રાલયના આદર્શો અને અત્યારની જે આખી ગ્લોબલ સિસ્ટમ છે એની જડતા વચ્ચે. આ સિસ્ટમ એટલે શું? કોને જવાબદાર ગણવામાં આવે છે?
રોબિન્સન કોઈ એક વ્યક્તિ કે દેશને વિલન નથી બનાવતા, જે મને બહુ ગમ્યું.
હા, એ વાત સાચી.
ખરો વિલન એક સિસ્ટમ છે, આપણી અત્યારની જે આર્થિક રાજકીય વ્યવસ્થા છે, જેને આપણે નવ ઉદારવાદી મૂડીવાદ કહીએ છીએ. એવી સિસ્ટમ જે ટૂંકા ગાળાના નફા પર સતત ગ્રોથ પર જ ધ્યાન આપે છે. પર્યાવરણને જે નુકસાન થાય છે એની સાચી કિંમત એ ગણતી જ નથી.
અને એમાં પાછો રાષ્ટ્રીય સ્વાર્થ, પોલિટિકલ વિલનો અભાવ અને અશ્મિભૂત ઈંધણ પરની આપણી નિર્ભરતા, આ બધું ભેગું થઈને પરિવર્તનને રોકે છે.
બરાબર, એ જ મુખ્ય જડતા છે.
તો સવાલ એ છે કે શું મેરી મર્ફી અને એની મિનિસ્ટ્રી આ પોલિસી, પૈસા, ટેકનોલોજી, લોકોનું દબાણ, આ બધા પરંપરાગત રસ્તાઓથી આ સિસ્ટમને બદલી શકશે, કે પછી કંઈક વધુ આક્રમક, કદાચ નૈતિક રીતે પણ પ્રશ્નો ઊભા કરે એવા પગલાં લેવા પડશે? મને લાગે છે આ જ કથાનો મુખ્ય સંઘર્ષ છે.
એકદમ, એ જ સંઘર્ષ છે.
તો ચાલો પાત્રો પર થોડું વધુ ધ્યાન આપીએ. મેરી મર્ફીની શરૂઆત કેવી છે? તમે કહ્યું કે એ વ્યવહારુ છે.
હા, શરૂઆતમાં એ એકદમ નિયમો પ્રમાણે ચાલનારી ઓફિસર જેવી છે. મીટિંગો કરે, રિપોર્ટ બનાવે, દેશો સાથે વાટાઘાટો કરે, સિસ્ટમમાં રહીને સિસ્ટમ સુધારવાનો પ્રયાસ. પણ એને ધીમે ધીમે સમજાય છે કે આ ગતિ બહુ જ ધીમી છે, કાચબાની ચાલ જેવી, જ્યારે સામે સંકટ તો સુનામીની જેમ આવી રહ્યું છે.
તો એના વિચારો ક્યારે બદલાય છે? કોઈ ચોક્કસ ઘટના બને છે?
હા, એક મુખ્ય વળાંક આવે છે. પેલો ફ્રેન્ક પેરી, જે ભારતમાં હીટ વેવમાંથી બચ્યો હતો, એ મેરીને શોધીને ઝ્યુરિચ પહોંચે છે અને એ મેરીનું અપહરણ કરે છે.
શું કહે છો, અપહરણ?
હા, પણ એનો ઈરાદો મેરીને નુકસાન પહોંચાડવાનો નથી. એ ખાલી એટલું ઈચ્છે છે કે મેરી એની વાત સાંભળે. પેલી ભયાનકતા, પેલો આઘાત એને અનુભવે. ફ્રેન્ક કહે છે, મારે તને સમજાવવું છે, મારે તને અનુભવ કરાવવો છે. એ ખાલી ગરમી નહોતી, એ દુનિયાનો અંત હતો, અને તું અહીં તારી મસ્ત ઓફિસમાં બેઠી છે. આ મુલાકાત મેરીને અંદર સુધી હલાવી ગઈ છે.
આ બહુ મહત્વનો મુદ્દો છે. જે પોલિસી બનાવે છે એમની દુનિયા અને જે ભોગ બને છે એમની વાસ્તવિકતા વચ્ચેનું અંતર અહીં એકદમ સ્પષ્ટ થાય છે.
બિલકુલ, આ અનુભવો પછી મેરી બદલાય છે. એ રાજદ્વારી તો રહે જ છે, પણ હવે વધુ કટ્ટર બને છે, વધુ જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. એને સમજાય છે કે ખાલી કાયદાથી કામ નહીં ચાલે, એટલે એ મંત્રાલયમાં જ એક ગુપ્ત વિભાગ શરૂ કરે છે, બ્લેક વિંગ.
બ્લેક વિંગ એ શું કરે છે?
એ પડદા પાછળ રહીને થોડા વધુ આક્રમક, કદાચ ગેરકાયદેસર કહી શકાય એવા કામોને ટેકો આપે છે, અથવા તો એના તરફ આંખ આડા કાન કરે છે. એવું નથી કે મેરી ખરાબ બની જાય છે, પણ એ આદર્શવાદમાંથી બહાર આવીને વધુ વ્યવહારુ અને શું કહેવાય, નૈતિક રીતે જટિલ રસ્તા અપનાવવા તૈયાર થાય છે.
અને ફ્રેન્ક પેરીનું શું? એની સફર કેવી રહે છે?
ફ્રેન્કની વાત દુઃખદ છે. એ જે આઘાતમાંથી પસાર થયો એમાંથી ક્યારે પૂરેપૂરો બહાર નથી આવી શકતો, પણ એનું કામ મેરીને જગાડવાનું એ બહુ મોટું સાબિત થાય છે. એ લાખો કરોડો પીડિતોનો અવાજ બની જાય છે, જેમનો અવાજ પોલિસી બનાવનારાઓ સુધી પહોંચતો નથી. એ માનવીય દર્દ અને ગુસ્સાનું પ્રતીક છે.
એટલે મેરી અને ફ્રેન્ક એ પરંપરાગત હીરો વિલન નથી, પણ એકબીજાને પૂરક બને છે. અને તમે કહ્યું એમ, ખરો વિલન તો સિસ્ટમ છે. તો પછી હીરો કોણ? કોઈ એક વ્યક્તિ છે જે બધું બદલી નાખે છે?
ના, અને આ જ રોબિન્સનની ખાસિયત છે. કોઈ એક મસીહા નથી, હીરો સામૂહિક છે. ઘણા બધા લોકો ભેગા મળીને કામ કરે છે. મેરીનો સાથીદાર બદીમ છે, જે બહુ કુશળ છે. એન્ટાર્કટિકામાં ગ્લેશિયર બચાવવા મત્તા વૈજ્ઞાનિકો છે, નવી આર્થિક વ્યવસ્થા સ્વીકારતા બેન્કરો છે, અને હા, પેલું ચિલ્ડ્રન ઓફ કાલી નામનું ઇકો આતંકવાદી જૂથ પણ.
ઇકો આતંકવાદી જૂથ પણ હીરો?
હીરો નહીં કહીએ, પણ એ સામૂહિક પ્રયાસનો એક ભાગ છે. લેખક એવું કહેવા માંગે છે કે આટલા મોટા સંકટ સામે લડવા માટે કિચન સિંક એપ્રોચ લેવો પડે, એટલે કે હાથમાં જે આવે એ બધા ઉપાયો અજમાવવા પડે.
આ કિચન સિંક એપ્રોચ નવલકથામાં કેવી રીતે દેખાય છે? અને આખી નવલકથાનું બંધારણ પણ અલગ છે નહીં? તમે કહ્યું એમ, ટૂંકા પ્રકરણો.
હા, 100 કરતા પણ વધારે ટૂંકા પ્રકરણો છે. જાણે અલગ અલગ ટુકડાઓ જોડીને એક મોટું ચિત્ર બનાવ્યું હોય. ક્યારેક કોઈ પાત્ર બોલે, ક્યારેક કોઈ ઘટનાનો રિપોર્ટ હોય, ક્યારેક વૈજ્ઞાનિક સમજૂતી હોય, ક્યારેક તો બજાર કે ઇતિહાસ જેવા અમૂર્ત ખ્યાલો પણ જાણે બોલતા હોય. આ રચના જ આબોહવા સંકટની જટિલતા દર્શાવે છે.
રસપ્રદ. તો આ ટુકડાઓ જોડાઈને વાર્તા આગળ કેવી રીતે વધે છે? પહેલા ભાગમાં હીટ વેવ અને ફ્રેન્ક મેરીની મુલાકાત થઈ, પછી
પહેલા લગભગ 5 વર્ષ તો સંઘર્ષ ચાલે છે. મંત્રાલય ખાસ કંઈ ઉકાળી શકતું નથી. ભારત સરકાર દુનિયાની નિષ્ક્રિયતાથી કંટાળીને પોતાની રીતે જ જીઓ એન્જિનિયરિંગ શરૂ કરી દે છે, જેનાથી વિવાદ થાય છે અને મેરી પેલી ફ્રેન્ક સાથેની મુલાકાત પછી હચમચી જાય છે.
અને પછી શરૂ થાય છે બીજો તબક્કો, લગભગ 5 થી 20 વર્ષનો ગાળો, જ્યાં પેલો કિચન સિંક અભિગમ દેખાય છે. એમાં શું શું મુખ્ય છે?
હા, અહીંયા ઘણા બધા મોરચે એકસાથે કામ શરૂ થાય છે. પહેલું આર્થિક મોરચો. મેરી અને એની ટીમ કાર્બન કોઇનનો વિચાર લાવે છે.
કાર્બન કોઇન, એ શું છે?
એ એક નવી ગ્લોબલ કરન્સી જેવું છે. જે દેશો કે કંપનીઓ કાર્બન ઘટાડે, જંગલ ઉગાડે કે પછી કોલસો પેટ્રોલ જમીનમાં જ રહેવા દે, એમને બદલામાં આ કોઇન મળે. મતલબ કે પર્યાવરણ બચાવવું એ આર્થિક રીતે ફાયદાકારક બને.
ઓહો, ગ્રહને બચાવવા માટે પૈસા છાપવા જેવી વાત થઈ. જેમ સરકારો બેંકોને બચાવવા પૈસા નાખે છે, એમ અહીં ગ્રહને બચાવવા, આનો વિરોધ નહીં થયો હોય?
શરૂઆતમાં તો જબરદસ્ત વિરોધ, પણ ધીમે ધીમે આપત્તિઓ વધતી જાય છે, મંત્રાલય દબાણ કરતું રહે છે, એટલે દુનિયાની મોટી બેંકો માની જાય છે. આ બહુ મોટો ફેરફાર છે.
બીજો મોરચો કયો?
તકનીકી મોરચો. એન્ટાર્કટિકામાં ગ્લેશિયર પીગળીને સમુદ્રમાં જતા રોકવા માટે મોટો પ્રોજેક્ટ શરૂ થાય છે. ગ્લેશિયર નીચેનું પાણી પાછું ઉપર પંપ કરીને બરફને ઠંડો રાખવાનો પ્રયાસ. એકદમ મહાકાય એન્જિનિયરિંગ પ્રોજેક્ટ.
અને ત્રીજો, પેલો વિવાદાસ્પદ?
હા, એ છે બ્લેક વિંગ અને પેલું ચિલ્ડ્રન ઓફ કાલી જૂથ. આ ઇકો જૂથ ડ્રોનથી હુમલા કરીને મોટા જહાજો, કાર્ગો પ્લેન ડૂબાડી દે છે. જે ગ્લોબલ ટ્રેડમાં બહુ કાર્બન વાપરે છે એમના પર હુમલા.
અને અશ્મિભૂત ઈંધણ કંપનીઓના મોટા અધિકારીઓની હત્યા પણ કરે છે.
આ તો બહુ ગંભીર કહેવાય. શું મંત્રાલય આમાં સામેલ છે? લેખક શું કહે છે?
લેખક સીધું નથી કહેતા, પણ ઇશારા એવા છે કે મેરીની બ્લેક વિંગ કદાચ આ જૂથને ગુપ્ત રીતે મદદ કરતી હોય, માહિતી કે પૈસાથી. લેખક આ હિંસાને યોગ્ય નથી ઠેરવતા, પણ એને સિસ્ટમની નિષ્ફળતાનું એક કડવું પરિણામ ગણાવે છે. એ સવાલ પૂછે છે કે મોટી હિંસા કઈ? જહાજ ડૂબાડવું એ, કે પછી જાણી જોઈને એવી સિસ્ટમ ચલાવવી જે લાખોને મારી નાખશે? આનો જવાબ સહેલો નથી.
સમજી શકાય એવું છે.
આ બધાની સાથે સાથે સામાજિક અને રાજકીય સ્તરે પણ ફેરફારો આવે છે. ક્લાઇમેટ રેફ્યુજીનો મુદ્દો મોટો બને છે. ક્લાઇમેટ પાસપોર્ટની વાતો થાય છે. હાફ અર્થ જેવા આંદોલનો જોર પકડે છે. લોકોની વિચારસરણીમાં બદલાવ આવે છે. તો આ બધા અલગ અલગ પ્રયાસોનું ભેગું પરિણામ શું આવે છે? અંત કેવો છે? શું આપણે બચી જઈએ છીએ? ત્રીજા તબક્કામાં શું થાય છે?
હા, ધીમે ધીમે પણ ફરક પડવા માંડે છે. કાર્બન કોઇન સફળ થાય છે, અર્થતંત્રની દિશા બદલાય છે, અને દાયકાઓ પછી આખરે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટવાનું શરૂ થાય છે. જોખમ પૂરેપૂરું ટળ્યું નથી, પણ માનવતાએ દિશા બદલી છે.
એટલે અંત સંપૂર્ણ સુખદ નથી, એમ યુટોપિયા નથી બનતું?
ના, બિલકુલ નહીં. દુનિયા આદર્શ નથી બની જતી. ગરીબી, અસમાનતા, જૂની આપત્તિઓના ડાઘ, એ બધું હજુ છે, પણ માનવ જાતે ભેગા મળીને પોતાને વિનાશના મુખમાંથી પાછા ખેંચી લીધા છે. નવલકથાનો છેલ્લો સીન છે, વૃદ્ધ મેરી મર્ફી આલ્પ્સમાં હાઇકિંગ કરી રહી છે અને એ વિચારે છે, આટલા વર્ષોનો સંઘર્ષ, નૈતિક સમાધાનો, કેટલું બધું ગુમાવ્યું અને કેટલી મહેનતે આ પરિસ્થિતિ આવી.
એટલે વિજયનો ઉન્માદ નથી, પણ એક શાંત સ્વીકૃતિ છે.
બરાબર, થાક છે પણ રાહત છે કે હા, દુનિયા બચી ગઈ. ભલે સંપૂર્ણ નથી, પણ પૂરતી સારી છે. એ માનવ સહનશક્તિ અને સાથે મળીને કામ કરવાની ક્ષમતાનું પ્રમાણ છે.
આખી કથામાંથી કયા મુખ્ય વિચારો કે સંદેશ આપણે લઈ શકીએ? પહેલું તો દેખીતું છે, આબોહવા ન્યાય.
ચોક્કસ. પેલી ભારતની હીટવેવ જ બતાવે છે કે જેમણે ઓછું પ્રદૂષણ કર્યું એ જ સૌથી વધુ ભોગવી રહ્યા છે. અને મંત્રાલયનું નામ જ કહે છે આંતરપેઢીય સમાનતા. ભવિષ્યની પેઢી માટે આપણે શું કરી રહ્યા છીએ? મેરી મોફી કહે છે ને, આપણે એમના માટે બોલવું પડશે જેઓ હજી જન્મ્યા નથી, પણ આપણા કામોનું પરિણામ ભોગવશે.
બીજો મોટો મુદ્દો છે નવ ઉદારવાદી મૂડીવાદની ટીકા. લેખક બહુ સ્પષ્ટ છે કે અત્યારની આર્થિક સિસ્ટમ જ પ્રોબ્લેમ છે.
હા, રોબિન્સન કહે છે કે જ્યાં સુધી નફો અને ગ્રોથનો આંધળો મોહ પર્યાવરણની વાસ્તવિકતા સાથે નહીં જોડાય, ત્યાં સુધી ઉકેલ નહીં આવે. કાર્બન કોઇન એ દિશામાં એક પ્રયાસ છે, પૈસાને ગ્રહના સ્વાસ્થ્ય સાથે જોડવાનો પ્રયાસ. પેલું વાક્ય છે ને, પૈસો તો સામાજિક સમજૂતી છે. જો બેંકોને બચાવવા પૈસા બનાવી શકીએ તો ગ્રહને બચાવવા કેમ નહીં? આપણે ખાલી આપણી વાર્તા બદલવાની જરૂર છે કે શું ખરેખર મૂલ્યવાન છે.
અને કોઈ એક જાદુઈ ઉપાય નથી, બધા જ ઉપાયો અજમાવવા પડે છે.
બિલકુલ. રાજકારણ, અર્થશાસ્ત્ર, ટેકનોલોજી, સમાજ અને હા, પેલી નૈતિક રીતે અઘરી સીધી કાર્યવાહી પણ, બધું ભેગું થાય ત્યારે જ પરિણામ મળે છે.
જે આપણને પેલા નૈતિક અસ્પષ્ટતા અને હિંસાના પ્રશ્નો પર પાછા લાવે છે. ચિલ્ડ્રન ઓફ કાલીની હિંસા એ જરૂરી હતી?
લેખક એનો સીધો જવાબ નથી આપતા, પણ વિચારવા મજબૂર કરે છે. જ્યારે શાંતિના રસ્તા બંધ થઈ જાય ત્યારે શું થાય? શું મોટા અન્યાય સામે નાના હિંસક પગલાં ક્યારે યોગ્ય ઠરી શકે? હા, આ બહુ અસ્વસ્થ કરતો સવાલ છે.
અને છેલ્લે એક રસપ્રદ વાત, અમલદારશાહીની શક્તિ. સામાન્ય રીતે તો આપણે બ્યુરોક્રેસીને ધીમી અને નકામી ગણીએ છીએ,
પણ અહીં રોબિન્સન એને લગભગ હીરો જેવી બતાવે છે. મેરી મર્ફી કોઈ યોદ્ધા નથી, એ કમિટી ચેર છે. નવલકથા એ ધીરજ માંગી લેતા, કંટાળાજનક લાગતા પણ જરૂરી કામની પ્રશંસા કરે છે. પોલિસી બનાવવી, વાટાઘાટો કરવી, સંસ્થાઓ બનાવવી, કહે છે કે મોટા ફેરફાર માટે આવી સંસ્થાઓ જરૂરી છે.
લેખકની શૈલીમાં પેલી તુકરાવાળી રચના સિવાય બીજું શું ખાસ છે?
એમણે પેલું વ્યક્તિત્વકરણ સરસ વાપર્યું છે. બજાર કે ઇતિહાસ જાણે બોલતા હોય, અને એમની છબીઓ બહુ મજબૂત છે. પેલી હીટવેવની ભયાનકતા કે પછી પર્વતોના વર્ણનો એકદમ જીવંત લાગે. આખી નવલકથા આપણા આજના સમય માટે એક રૂપક જેવી બની જાય છે.
ખરેખર આ ખાલી ભવિષ્યની વાર્તા નથી, પણ અત્યાર માટે ચેતવણી પણ છે અને એક આશા પણ. એ યાદ અપાવે છે કે ક્લાઇમેટ ચેન્જ ખાલી પર્યાવરણનો મુદ્દો નથી, પણ ન્યાય, અર્થશાસ્ત્ર, રાજકારણ, નૈતિકતા બધા સાથે જોડાયેલો છે.
અને મહત્વનું એ છે કે આટલું ભયાનક ચિત્ર બતાવ્યા પછી પણ એ સંપૂર્ણ નિરાશામાં નથી ધકેલી દેતી. એ કહે છે કે રસ્તો અઘરો છે, જટિલ છે, ઘણા નૈતિક સવાલો ઊભા થશે, પણ એ અશક્ય નથી. જો આપણે સાથે મળીને બધા રસ્તા અજમાવીએ તો એક ઠીકઠાક, પૂરતું સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.